વાત, આપણે ભય તળે જીવીએ છીએ, ક્યારેક શોક પણ થાય છે. શોક કરવા માટે પણ હજારો કારણો છે. મહાભારતમાં કહ્યું છે કે શોક સ્થાનાની શસ્ત્રાણી હર્ષસ્થાનાની સતાની ચમ. હર્ષના પ્રસંગો ઓછા હોય છે, પણ શોકના પ્રસંગો બહુ વધારે હોય છે. આપણું ચિત્ત ડહોળાયેલું જ હોય છે, ક્યારેક શોકથી, ક્યારેક ભયથી, ક્યારેક હર્ષથી, ક્યારેક વિજાતીય આકર્ષણથી, ક્યારેક અણગમાથી અને ક્યારેક તિરસ્કારથી. આખા દિવસમાં આપણા મનમાં અને હૃદયમાં તોફાન ચાલતું જ હોય છે. હવે આમાં ધ્યાન અને સમાધિ ક્યાંથી લાગે, સ્થિરતા આવે ક્યાંથી, તમે ટકશો કેવી રીતે? આ નવ કસાયો એટલે કફાયોનું કારણ ગુજરાતીમાં ફાદી કહેવત છે કે રોગનું મૂળ ખાંસી અને કજ્જાનું મૂળ હાંસી.
હે અર્જુન, જેનો શોક કરવા જેવો નથી એનો શોક કરે છે ને પછી તત્વજ્ઞાનની ડહી ડહી વાતો કરે છે. સંસારમાં ક્યાં શોક કરવા જેવો છે? મહાપુરુષો કરે છે કે પૂતગલનું બંધારણ થયા પછી જેવું તેનું કામ પૂરું થાય તે ક્ષણથી જ વિકરવાની શરૂઆત થાય છે. કંઈ સમજાયું? માટીનો ઘડો તૈયાર થયો ને પહેલી વખત પાણી ભર્યું તે જ દિવસથી વિકરાવાની તૈયારી, જન્મ થયો કે મરણની શરૂઆત. એક એક દિવસ ઓછો થતો જાય છે. જગતના બધા પદાર્થો એક દિવસ વિખરાઈ જવાના છે. કેટલા દિવસ તમે શોક કરશો? શોક તમને પજવે છે, ભય પજવે છે. દેહ અને આત્મા ભીન જણાય તો શું થાય? દેહના સુખથી સુખ થાય એવી જે મિથ્યા માન્યતા હતી તે માન્યતા બદલાઈ જાય છે. આ વાક્ય સમજાયું? દેહને આત્મા ભીન છે તે જાણવાથી પરિવર્તન શું આવે? દેહના સુખમાં સુખ અને દેહના દુઃખમાં દુઃખ મનાતું હતું એ જે મિથ્યા માન્યતા હતી તે ટળી જાય. દેહ પણ રહેશે, સુખ પણ રહેશે અને દુઃખ પણ રહેશે, પણ વિપરીત માન્યતાને કારણે જે જોડાઈ જવાપણું હતું તે ન થાય. આ પરિણામ આવે આ સમગ્ર દર્શની શુદ્ધિ.
પાંચ ઇન્દ્રિયો છે અને પાંચે ઇન્દ્રિયોના વિષયો રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દમાં ભૌતિક સુખો માને છે. આપણું બધું સુખ ઇન્દ્રિયોના વિષયોમાં સારું સારું જોવું, સારું સારું ખાવું, સારું સારું પહેરવું ઓઢવું, સારું સારું ભેગું કરવું, સારું સારું સંગવું, રૂપ રસ ગંધ અને સ્પર્શ તેનું સુખ, તેમાં આપણું સુખ છે તેમ માનીએ છીએ. ત્યારે સમ્યક દર્શન થાય ત્યારે એમ લાગે છે કે આ ભ્રમણા હતી, આ માન્યતા હતી. સુખ દેહ અને ઇન્દ્રિયોના વિષયોમાં નથી. આત્માને કર્મથી છોડાવવો એમાં આત્માનું ખરેખરું સુખ છે. આ જુદી વાત સમજી લો. ફાંસીની શિક્ષા થઈ હોય તેવા કેદીને તમે જમવા બોલાવી સુંદર મીઠાઈયુક્ત ભોજન આપો, મીઠાઈ ખવડાવો, એને સ્વાદ લાગે ખરો. પણ જો કોઈ તેની ફાંસીની શિક્ષા રદ કરાવે તો બેમાંથી તેને શું ગમશે? મીઠાઈ ખવડાવનારો કે ફાંસીની સજા રદ કરાવનારો, બેમાંથી શું ગમશે? આત્મા કર્મમાંથી મુક્ત થાય તેના જેવું બીજું કોઈ સુખ હોઈ શકે નહીં. કર્મ છે તો દુઃખ છે, અને દુઃખનું કારણ પોતે કરેલા અશુભ કર્મો છે. દુઃખ એમ કહે છે કે મારી સાથે લડશો નહીં, મને કાઢવાની મહેનત કરશો નહીં, તે સફળ નહીં થાય. હું તમને છોડીને જવાનો પણ નથી. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આ બંદા તમારી સાથે જ રહેશે. જેવા કર્મો ગયા કે દુઃખ ગયું, જેવા કર્મો ગયા કે સુખ પણ ગયું, અંતમાં ત્રીજું જે મળે તેને કહેવાય છે આનંદ. આનંદ આપણો સ્વભાવ છે.
અબ મોહે આનંદ અદ્ભુત આયા, કિયા કરાયા કછુ ભી ન નાહી. સહેજે પિયાજી કો પાયો, અબ મોહે આનંદ અદ્ભુત આયા. દુઃખ પણ ગયું અને સુખ પણ ગયું, રહ્યો આનંદ. અખો કહે છે કે અબ મોહે અદ્ભુત આનંદ આયા. અખાને પૂછ્યું કે તું કે તે શું કર્યું? તો કહે, કિયા કરાયા કછું ભી નાહી, સહજ પિયાજી કો પાયા. સમ્યક દર્શન થતાં એમ થાય છે કે આત્માનું સુખ આત્માને કર્મથી છોડાવવામાં મળે છે. કર્મથી છૂટવું હોય તો કષાયોને દૂર કરવા પડે, અને કષાયો દૂર કરવા હોય તો નિજ સ્વભાવમાં ઠરવું પડે. નિજ સ્વરૂપમાં ઠરવું હોય તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું પડે. સમ્યક દર્શન આવે તો વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. આ શબ્દોમાં ખજાનો છે અને તમામ પ્રકારના કષાયો ઘટતા જાય, અનંતાનું બંધી જાય એટલે સમ્યક દર્શન અપ્રત્યાખ્યાની જાય એટલે દેશવીરતિ. દેશવીરતિ એટલે શ્રાવકના 12 વ્રતોનું પાલન. આ સાધના છે, શ્રાવકની પણ નિશ્ચિત સાધના છે, તેને દેશ ચારિત્ર પણ કહે છે. સમ્યક દર્શન થયું એટલે પછી એટલે બધી છૂટછાટો મળી ગઈ એવો ભ્રમ કરશો નહીં. સમ્યક દર્શન થયા પછી દેશવીરતિ બાકી અને દેશવીરતિ પછી સર્વવીરતિ બાકી, સર્વવીરતિ પછી અપ્રમત્ત અવસ્થા બાકી, અપ્રમત્ત અવસ્થા પછી ક્ષપક શ્રેણી બાકી, તેમાં મોહનો ક્ષય કરી વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાની બાકી, પછી પલાઠીવાળી નિરાતે બેસી શકાશે. અપ્રત્યાખાનીનું જૂથ જેણે દૂર કર્યું તે સાચો શ્રાવક અને પ્રત્યાખાનીનું જૂથ જેણે દૂર કર્યું તે સાચો સાધુ.
ભગવાન મહાવીરે ગાથા આપી છે. ભગવાને એમ કહ્યું છે કે મસ્તક મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, ઓમકાર બોલવાથી ભ્રમણ થવાતું નથી, અરણ્ય વાસથી કોઈ મુનિ થતો નથી અને કુશ વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થતો નથી. તો કઈ રીતે થવાય? સમતા પ્રાપ્ત કરે તો શ્રમણ કહેવાય. સાધુનું લક્ષણ સમતા, શ્રમણનું લક્ષણ સમતા. તપ જપ ઓછા હોય તો ચાલશે, પણ સમતા ન હોય તો ન ચાલે. સમતા તેનું ભૂષણ. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ થાય છે. ઈચ્છાઓનો નિરોધ કરે તે તપસ્વી કહેવાય છે. આવી આંતરિક અવસ્થા સાધક જ્યારે પ્રાપ્ત કરતો જાય ત્યારે ચારિત્ર ગુણ વિશેષ શુદ્ધ થાય. પછી સંજ્વલન કસાય રહ્યો એ આવે પણ તુરત દૂર થાય. પાણી વચ્ચે લીટી કરી તો મટતા કેટલી વાર લાગે, તુરત જ મટી જાય. તેમ આ ક્રોધ શાંત થતા વાર નહીં. કોઈનો ક્રોધ એવો હોય છે કે મરણ પર્યંત દૂર થતો નથી. ઓલાને મારા મરણ વખતે હાજર કરશો નહીં, મને ક્રોધ ચડશે તો મારું મોત બગડી જશે. અલ્યા, તારું મોત તું બગાડે છે કે ઓલો બગાડે છે? આ વેરભાવ છે.
સાધક જેમ જેમ વિશેષ શુદ્ધ થતો જાય તેમ શુદ્ધ થતાં થતાં ચારિત્રનો ઉદય થાય છે. સવારે સૂર્ય આકાશમાં ઉગે અને સાંજે ચંદ્ર આકાશમાં ઉગે તેમ સાધકના જીવનમાં ચારિત્રનો ઉદય થાય. ચારિત્રનો સૂર્ય જીવનમાં ઉગે અને એ ઉદય થયા પછી વિતરાગ પદમાં સ્થિર થઈ જાય. શરૂઆત કરી હતી સમ્યક દર્શનથી અને પૂર્ણતા થાય વિતરાગ અવસ્થામાં. હવે પૂછો કે અમારે સાધના ક્યાં સુધી કરવાની? જીવીએ ત્યાં સુધી, વિતરાગ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત સાધના કરવી પડશે, નહીં તો વચમાં યાત્રા અધૂરી રહેશે. સાધક સાધનાનો પ્રારંભ જ્યારે કરે છે ત્યારે તેની અવસ્થા બદલાઈ જાય છે. સમ્યક દર્શનથી પ્રારંભ થયો અને વિતરાગ અવસ્થા સુધી પહોંચ્યો તે દિવસે સાધનાની સમાપ્તિ. હવે તેને આગળ કંઈ કરવાનું રહેતું નથી, જે કરવાનું હતું તે બધું જ કર્યું. આવી વિતરાગ અવસ્થા સાધકે પ્રાપ્ત કરવાની છે.
બસ શું ચાલે છે? ગાથાનું સૂત્ર વિતરાગ પદવાસ. આજે સાધનાના 3 સૂત્રો આપ્યા હતા. એક ક્ષેત્ર વિશુદ્ધિ, બીજું યથાર્થ બીજ અને ત્રીજું પરમ પદની પ્રાપ્તિ. આ 3 સ્ટેજ આ ત્રણ લક્ષ્ય સાધકની સામે સ્પષ્ટ હોવા જોઈએ. ક્ષેત્ર વિશુદ્ધિ એટલે શું વિચાર્યું હતું? જીવની પાત્રતા, યોગ્યતા. પછી બીજું આવે બીજ, સમ્યક દર્શન, એની યથાર્થ બોધ, બીજની બોધની પ્રાપ્તિ, અને ત્રીજું પરમપદની પ્રાપ્તિ. આ ત્રણ જે અવસ્થા છે, સાધનાના ત્રણ તબક્કા છે, એની વાત ચાલે છે. અહીંયા 112મી ગાથામાં કહે છે કે સમ્યક દર્શન થાય પછી અવસ્થા શું થાય છે? ક્યારે વિદ્યાભાસ ટળે છે? સંકિત વર્ધમાન થાય પછી. કયું સંકિત વર્ધમાન થાય? પરમાર્થ સંકિત. નામનું સંકિત નહીં, શબ્દનું સંકિત નહીં, વાચાનું સંકિત નહીં. આવા તો ઘણા સંકિત છે, અને એવી ઘણી ભ્રમણાઓ જીવની હોય છે કે મને બધું સમજાઈ ગયું, હું બધું જાણું છું. આવા બધા ભ્રમણાઓના પ્રકાર તો અનેક છે, પણ પરમાર્થ સંકેત, પરમાર્થ સંકેતના શું લક્ષણ છે? અનુભવ લક્ષ પ્રતીત વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. સંકિતમાં આત્મદર્શન થાય, આત્માનો અનુભવ થાય, આત્માની ઓળખ થાય, એ બધા પાસા તો છે જ, પણ સૌથી મહત્વનું પાસું વૃત્તિ વહે નિજ ભાવમાં. આ લક્ષમાં સામાન્ય લોકોને આવતું નથી, અને આ જે શાસ્ત્રો ભણનારા પોતાની મેળે જે બધું નક્કી કરે છે એની અંદર આ વાત આવતી નથી. નિજ સ્વભાવનો અનુભવ આવે, લક્ષ આવે, પ્રતીતિ પણ આવે, પણ એને વૃત્તિ વહે એ નથી આવતું. જ્યારે સમ્યક દર્શન થયા પછી પૂર્વના સંસ્કારો, પૂર્વની વૃત્તિઓ, પૂર્વના કર્મો નાશ પામે, એ તો સત્તામાં હોય એટલે ઉદયમાં આવે. એ ઉદયમાં આવે એટલે વૃત્તિ રૂપે આત્મામાં પડેલા સંસ્કારો જીવમાં વૃત્તિ રૂપે આવે, અને એ વૃત્તિ જ્યારે જાગે, કંઈ પણ પ્રકારની વૃત્તિ જાગે ત્યારે એ જીવને કૃત્ય કરવાની ઈચ્છા થાય, એટલે વર્તના વ્યવહાર. વૃત્તિ ન હોય તો વ્યવહાર કોઈ થાય નહીં. ભોજનનો વ્યવહાર ક્યારે થાય? ખાવાની વૃત્તિ થાય ત્યારે. ભોગનો વ્યવહાર ભોગની વૃત્તિ, પાપનો વ્યવહાર પાપની વૃત્તિ, પુણ્યનો વ્યવહાર પુણ્યની વૃત્તિ. આ એની પૂર્વ ભૂમિકા છે, અને વૃત્તિ થવાનું કારણ આત્મામાં પડેલા સંસ્કારો જાગૃત થાય છે, ઉદિત થાય છે. પૂર્વે મિથ્યા માન્યતાના જે જે સંસ્કારો છે, જેમ કે મને સુખ પર પદાર્થથી છે, તો ભોગને સંસ્કારો પડ્યા છે કે પર સંસ્કારથી સુખ, પર વસ્તુથી સુખ છે, તો એ સંસ્કારો પડ્યા છે. એ જ્યાં સુધી આ સંસ્કારો ટળે નહીં જ્ઞાનથી, ત્યાં સુધી આ એને ઉદય આવ્યા જ કરશે. સંકિર્તિનો પુરુષાર્થ હવે શરૂ થયો કે એને જ્યારે આવા ઉદય આવ્યા, વૃત્તિનો ઉદય થયો, હવે એને ત્યારે એને પોતાનું બળ જે છે સંકિર્તનું, જ્ઞાનનું બળ, શ્રદ્ધાનું બળ, એણે એ બળના આધાર ઉપર વૃત્તિ, ઉઠતી વૃત્તિઓને નિજ સ્વભાવમાં વાળવી. એ મોટો પુરુષાર્થ છે અને એ સંકિર્તની અવસ્થા છે. પરમાર્થ સંકિર્ત એટલે જ્યારે જીવમાં આવી પરિપક્વતા આવે, ઉઠતી વૃત્તિઓને પોતાના સ્વભાવ તરફ વાળવી, પર તરફ જવા ન દેવી, પર પ્રવાહમાં જવા ન દેવી, નિવર્તન કરવું. વૃત્તિઓનું 510 માં જે કીધું છે ને, નિવર્તન કરવું, 510 ના પત્રમાં છે. તો આ વાત બેસતી નથી કે વૃત્તિ વહે નિજ ભાવમાં, એ ધેટ ઇઝ એસિડ ટેસ્ટ સંકેતનો, જ્ઞાનનો, શ્રદ્ધાનો. ક્યારે થયું કહેવાય તો અશુભ સંસ્કારોના ઉદય સમયે ઉઠતી વૃત્તિઓને વ્યવહારમાં પરિવર્તિત ન થવા દેતા એને સ્વભાવમાં પાછી વાળી અને સમાવી દેવી. કે હે જીવ, સુખ પરમા નથી, સુખ પરમા નથી, એ શ્રદ્ધા સાથે, આ સંકેતની શ્રદ્ધા છે. તો એ વૃત્તિ વ્યવહારમાં પરિવર્તિત થાય નહીં. તો એ બહુ મહત્વનું લક્ષણ, આવું પરમાર્થ સંકેત જ્યારે જીવની અંદર અવસ્થા આવે એને જ્ઞાનીઓએ નિશ્ચય સંકેત કીધું છે. આ સાચું નિશ્ચય સંકેત, કે જેમાં આત્માનો પુરુષાર્થ, સ્વભાવનો પુરુષાર્થ, કર્મના કારણે ઉદિત થતી વૃત્તિઓને પાછી વાળે અને પર તરફ જવા ન દે. એને ક્ષાયિક ભાવની વૃત્તિઓ કહે છે અથવા ક્ષાયિક સંકેત કહે છે. પરમાર્થ સંકેત એ ક્ષાયિક સંકેત છે, એટલે હવે એ જે વૃત્તિઓ ઉઠી છે એ કદી પણ બહાર તરફ જશે નહીં. ક્ષાયિક સંકિર્તિ એને જ કહેવાય કે જેની વૃત્તિઓ ક્યારેય પણ હવે બહાર જતી નથી, પર પ્રપંચમાં, પર પ્રવાહમાં, પર પદાર્થમાં એ જતી નથી. એને રોકી લે છે, સફળતાપૂર્વક રોકી લે છે. આ તાકાત છે ક્ષાયિક સંકિર્તની. એટલે એને શબ્દ ક્ષાયિક શબ્દ મૂક્યો. એવી શ્રદ્ધા છે, એવું જ્ઞાનની બળ છે કે હવે એ સંસ્કારો કે વૃત્તિઓ પર તરફ જશે નહીં. પરમાં સુખ છે એ માન્યતાએ એનું અનંત સંસારનું પરિભ્રમણ થયું છે. હવે એની શ્રદ્ધા તૂટી જાય છે, એનો વાસ વિતરાગ પદમાં થાય. આ સંકેત એનું વર્ધમાન થાય. વર્ધમાન સમકિત થઈ તો સંકિતનું સ્વરૂપ સમજવું પડે કે કયું સંકિત, કયું સંકિત ક્ષાયિક, કયું સંકિત નિશ્ચય. નિશ્ચય સંકિત એટલે શું, બોલવું શબ્દ સારો છે, એ બધું વ્યવહાર છે, અમે તો નિશ્ચયમાં માનીએ. તું શું ધૂળ માનસ નિશ્ચયમાં, તને ખબર છે કે નિશ્ચય સંકિતનું સ્વરૂપ શું? નિશ્ચય સંકિતનું પ્રત્યક્ષ સ્વરૂપ શું? કે કદી પણ ભૂલ ન થાય, એ કદી પણ પર તરફ ન જાય અને એને હંમેશા પોતાના સ્વભાવનો એટલો અનુભવ વર્તતો હોય કે જેથી કરીને એ પોતાના આનંદમાં જ સુખ માને, પરમાં સુખ ન માને અને પરના દુઃખથી દુઃખ પણ ન માને. તો શરીરના સુખથી સુખ નથી, શરીરના દુઃખથી દુઃખ નથી. આવી અચળ શ્રદ્ધા જેને પ્રત્યક્ષ વ્યવહારમાં વર્તે છે એ પરમાર્થ સંકેતનો ધણી છે, ક્ષાયિક સંકેતનો ધણી છે. જ્ઞાનીઓ એ જ કે જેથી કરીને એ અબંધ અવસ્થામાં આવે છે, એ સંવર અવસ્થામાં જીવે છે, અને એને હવે કર્મનું બાંધવાપણું રહેતું નથી. એ જે કંઈ છે એ કર્મને ખપાવવા માટે. તો સુખ કયું? બહુ સરસ એક ચર્ચા મુનિશ્રીએ મૂકી છે કે સુખનું સ્વરૂપ કયું. સાદા શબ્દો કયો, આત્માને કર્મથી છોડાવો એના જેવું એ કે સુખ નથી. આત્મા કર્મથી છૂટે એના જેવું બીજું એ કે સુખ નથી. કારણ કે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી દુઃખ અને દુઃખનો પડછાયો છે ને. મોક્ષમાં અનાદિ અનંત સુખ છે. શું કામ છે? એક પણ કર્મનું અસ્તિત્વ ત્યાં નથી. મોક્ષ થયો ક્યારે કહેવાય? સર્વ કર્મનો સર્વથા ક્ષય થવો એનું નામ મોક્ષ. એક પણ કર્મ ઊભું હોય તો એને મોક્ષ ન કહેવાય, હળું કર્મી કહેવાય. શુભ ઉભા હોય તો શુભ કર્મી કહેવાય, પુણ્યશાળી કહેવાય. અરિહંત પરમાત્મા છે એને પુણ્યના ઉદય સિવાય કંઈ નથી. દેહ છે અને કેવળ પુણ્યનો ઉદય છે. કેવું પુણ્ય? સાતિશય પુણ્ય. લવલેસ દુઃખ નથી તો હજી એને મોક્ષ થયો? કેમ મોક્ષ નથી થયો? કયા કર્મ બાકી છે? અઘાતી બાકી છે. મોક્ષ ન કીધો, કેવળ જ્ઞાન થઈ ગયું તો કયો ને એને મોક્ષ થઈ ગયો. કર્મ છે. મોક્ષનું સ્વરૂપ પણ જો બરોબર બેઠું ન હોય મગજમાં તો હે ભગવાન મારે મોક્ષ જોઈશે, આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો. જેને દૂધપાકનું સુખ લેવાનું હોય એમ મોક્ષનું સુખ પણ લેવાનું હોય ને ભોગવવાનું હોય. શરીરની હયાતી અને મોક્ષનું સુખ આ બે ન બને, અને આને શરીર છવડા વિના મોક્ષનું સુખ એ જ્યારે જ્યારે પ્રાર્થના કરે ને ત્યારે એને પોતાનું અહમ ભાવનું સ્વરૂપ છે ને, જે હું નામ રૂપ આકાર આ બધું હોય, મને મોક્ષ જોઈએ છે. તને એટલે કોને? પોતાનું દેહરૂપ વ્યક્તિત્વ છે એ તો ભૂલાતું જ નથી, એનો લય તો થયો જ નથી, એ તો ઊભું જ છે. મારે જોઈએ છે હજી એનું મારાપણું તો જાગૃત છે, અને જોઈએ છે મોક્ષ કે જેમાં શરીરની કોઈ અવસ્થા, મોક્ષ સશરીરી અવસ્થા કે અશરીરી? અશરીરી. તો માગવા વાળાના ભાવમાં સશરીરી ભાવ છે કે અશરીરી ભાવ? ખ્યાલ આવે છે? આપણી સાધનાઓ યથાર્થ બોધ બીજની પ્રાપ્તિ ન હોવાને કારણે કેટલી દૂષિત છે, કેટલી ખામીવાળી છે આપણને પોતાને ખબર નથી કે આપણે જેમ કરી રહ્યા છીએ સાધના એ મોક્ષની સાધના ચાલે છે કે સંસારના ભોગના સુખની સાધના ચાલે છે ખબર નથી. અહીંયા કહે છે કે ભાઈ સમ્યક દર્શન આવે તો વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. આ શબ્દોમાં મોટો ખજાનો છે, અને એ સંકિત વર્ધમાન થાય, શુદ્ધ થતું જાય. કૃપાળુ દેવે 755 ના પત્રમાં આ વાત મૂકી છે. જેમ જેમ સમ્યક દર્શનની મહત્તા છે, તો કે સમ્યક દર્શનને પણ શુદ્ધ કરનાર સમ્યક જ્ઞાન છે. જેમ જેમ સમ્યક જ્ઞાન થતું જાય, તેમ તેમ સમ્યક દર્શન વધારે ને વધારે શુદ્ધ થતું જાય, અને શુદ્ધ થયેલું સમ્યક દર્શન એ ચારિત્રને શુદ્ધ કરે છે. સમ્યક ચારિત્ર થતું જાય છે, વધારે ને વધારે શુદ્ધ. તો આ એની ઘટમાળ છે, એને બરોબર સમજવી પડે. એટલે કે છે ભાઈ, વર્ધમાન સમકિત થઈ. આ સમકિત વર્ધમાન થાય, કેવું વર્ધમાન થાય? તો કે એ પેલા અવિરતીનું હતું, પછી એ દેશવિરતીમાં આવે, દેશવિરતીમાંથી સર્વવિરતીમાં આવે, મુનિપણામાં આવે, નિર્ગ્રંથતામાં આવે, પછી કેવડીમાં થાય. તો ચોથે ગુણ સ્થાને કે સમકિત તો હતું, તો પૂરો ન થઈ ગઈ, વાત પૂરી ન થઈ ગઈ, પ્રકરણ પૂરું થતું નથી, યાત્રા પૂરી થતી નથી, કારણ કે એ હજુ વર્ધમાન થયું નથી. યથાર્થ બીજ થયું, પણ બીજ જે અંકુર ફૂટવા જોઈએ એ હજુ કંઈ થયું નથી. તો કે છે, એ બધા પ્રકારનું કરતા ધીરે ધીરે કસાયો ઘટતા જાય, નો કસાયો ઘટતા જાય, અને એને કારણે જીવનની અંદર જે આશ્રવની અવસ્થા હતી એ તૂટતી જાય, મોહની અવસ્થા હતી. હજુ ચારિત્ર મોહ તો ઊભો જ છે, એ ચારિત્ર મોહની પ્રકૃતિઓ બધી તૂટતી જાય. એટલે સાચો શ્રાવક એ કે પ્રત્યાખ્યાનીનું જૂથ જેણે દૂર કર્યું, અને સાચો અપ્રત્યાખ્યાનીનું, અને સાચો સાધુએ કે પ્રત્યાખ્યાને વર્ણ્યનું જેને જૂથ દૂર કર્યું. આ ક્રમશ થાય છે. સંકિત થાય તો પેલું સંકિત ક્ષયિક પણ થાય, પણ દેશવીરતી અને સર્વવીરતી એ પાંચમું ગુણસ્થાનક, છઠમું ગુણસ્થાનક, સાતમું અપ્રમત્તનું, આ બધા તબક્કા સંકિતિના છે. આ વર્ધમાન સંકિત છે. એ વર્ધમાન સંકિત થઈને એનો મિથ્યાભાસ બારમા ગુણસ્થાનક સુધીના અંતે ક્ષીણ મોહ નામનું ગુણસ્થાનક ઉત્પન્ન થાય. મોહનીયની તમામ પ્રકૃતિઓ જ્યારે ટળે, પૂર્ણરૂપે ક્ષય થાય, ત્યારે એને તેરમું ગુણસ્થાનક વિતરાગ પદનું થાય. તેરમું ગુણસ્થાનક એ પ્રાથમિક અવસ્થાની કીધી. એટલે સંકિતના ભાગ કીધા ને, ક્યારેક ઉપશમ, ક્યારેક ક્ષયોપશમ, અર્ધું આવે અર્ધું જાય, એટલે ક્રમિક થાય છે. પૂર્ણતાનો ત્યાં નથી થયો. પૂર્ણતાનો તો મોહનીયની એક પણ પ્રકૃતિ વિદ્યમાન ન રહે એ પૂર્ણ અવસ્થા છે. ત્યાં સુધી મોહનીયની પ્રકૃતિ હોય છે. સાત પ્રકૃતિના ક્ષયાંતરે સમ્યક દર્શન પ્રગટે, પણ પછી કુલ કેટલી પ્રકૃતિ? 28. એમાંથી 7 ગઈ, એટલે 21 હિસાબ ચોથા ગુણસ્થાનકથી 12 સુધી ચાલે. કોઈનો જલ્દી પૂરો થાય, કોઈનો ઓછો પૂરો થાય, પણ આ બધું ચાલે. માટે જ ગુણસ્થાનક, અને ગુણસ્થાનક જ્ઞાન વધે એના આધાર ઉપર છે કે મોહ ઘટે એના આધાર ઉપર? ગુણસ્થાનક જ્ઞાન વધે એના આધાર ઉપર છે કે મોહ ઘટે એના આધાર ઉપર? પાકું ભૂલ નહીં થાય ને, કે મોહ ન ઘટે ને ગમે એટલું જ્ઞાન વધે, પંડિત થાય મોટો, તો એ ગુણસ્થાનક એ ચડ્યો કહેવાય? કોક એમ કે 4 શાસ્ત્રો મેં આ વર્ષમાં પૂરા વાંચી લીધા, એટલે ગુણસ્થાનકમાં આગળ વધ્યો કહેવાય? મોહ ઘટે. આખો જીવને અનંત સંસારનો અનુબંધ કરાવનાર મોહ છે, જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાન વધુ ઓછું વધતું ચાલે છે. એ ભાષો શબ્દનો અર્થ આપ્યો હશે અત્યારે ખ્યાલ નથી, પણ અહીંયા તો વીતરાગ પદવાસ ટાળે મિથ્યાભાસ એ ચારિત્ર મોહનીયનો પ્રકાર અત્યારે છે. મિથ્યાભાસ છે એ ચારિત્ર મોહનીયના દોષો, એને પદાર્થથી મને સુખ, સંયોગથી સુખ, સંગથી સુખ, સંબંધથી સુખ. સુખની માત્રા બાહ્ય છે, પરમાં સુખ માયનું છે. વાસ્તવિક હે જીવ તું ભ્રમામાં, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. આ જે અવસ્થા છે આ શ્રદ્ધા એની કે પોતાનું સુખ પોતાના સ્વરૂપમાં છે, પોતાના સ્વભાવમાં છે. તો એ વાત કરીને અહીંયા કહ્યું કે સાધક જેમ જેમ શુદ્ધ થતો જાય તેમ તેમ ચારિત્રનો ઉદય થાય, વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, એ ચારિત્રનો ઉદય એનો થતો જાય. ઘણીવાર ભ્રમણાને કારણે વચમાં જ રહી જાય. તમારો પ્રશ્ન શું કર્યો તમે? સ્વભાવનો કરતા મટી જાય, સ્વભાવનો કરતા થાય તો વિભાવનો કરતા મટે. હા, સ્વભાવનો કરતા જેમ થાય અને સ્વભાવનો કરતા એટલે વિભાવનો કરતા મટે તો જ સ્વભાવનો કરતા થાય. પેલા સમજ એ છે કે વાસ્તવિક જીવની સ્થિતિ શું છે, એ વિભાવમાં છે. ક્યારે જીવ શુદ્ધ હતો અને અશુદ્ધ થયો છે એમ નથી, એ અનાદિથી અશુદ્ધ છે, સંયોગમાં છે, મલિન છે, વિભાવમાં છે, વિકારમાં છે. આ એની સ્થિતિ એની અનાદિની છે. જો એની અંદરથી શુદ્ધ થઈ જાય તો સિદ્ધની સ્થિતિથી ફરી એને કોઈ અશુદ્ધિ પ્રાપ્ત થવાની સંભાવના નથી. એટલે સ્વભાવમાં આવી જાય, સ્વભાવનો કરતા થઈ જાય, પછી વિભાવની તો અવસ્થા રહેતી જ નથી. પણ કરવાનું શું છે? વિભાવ ટાળવાનો છે. કરવાનું શું છે? કર્મ ટાળવાના છે. કર્મ સહિતની સ્થિતિ એ એની અત્યારની સ્થિતિ છે. એટલે જ આ નિશ્ચય નહીંના અતિરેક ઉપર જ્ઞાનીઓ લાલબત્તી ધરે છે કે આત્મા અશુદ્ધ છે એની સામે તો લક્ષ છે નહીં, કે કોઈ પણ કારણથી એને કર્મનો બંધ છે, વર્તે છે, એ વાતની કોઈ કાળે પણ શંકા પ્રાપ્ત નથી. કુપરદેવ હાથનો બે ની અંદર લખ્યું હોય કે આત્મા છે એ વાત સાચી, પણ કોઈ પણ કારણથી તેને બંધ દશા વર્તે છે. આ જ્યાં સુધી લક્ષમાં ન આવે ત્યાં સુધી ધર્મ અને ઉપાયનો અર્થ શું? એને કંઈ ને કંઈ પ્રકારની બંધ દશા વર્તે છે અને બંધ દશાના મૂળમાં મોહ છે. એટલે અહીંયા જ્યારે કહે છે કે સમ્યક દર્શનથી પ્રારંભ થાય છે, સાધનાનો પ્રારંભ થાય છે. કઈ? આત્મિક સાધના, પરમાર્થની સાધના. ત્યાં સુધી એ સાધના માટેની ભૂમિકામાં છે, પૂર્વ સેવામાં છે, પૂર્વ ભૂમિકામાં છે. સંકિત થાય કારણ કે એને મોક્ષની સાધના કરવી છે. મોક્ષ કોનો કરવો છે? આત્મા. હવે આત્માનો નથી અનુભવ, નથી લક્ષ કે નથી પ્રતીતિ, તો શેનો કરશે? એને પ્રત્યક્ષ અનુભવની અંદર આત્મા વર્તે છે કે દેહ વર્તે છે? દેહ વર્તે છે. એ જ્યારે જ્યારે સુખની દોટ મૂકે છે ત્યારે દેહ લક્ષ્ય મૂકે છે કે આત્મા લક્ષ્ય મૂકે છે? દેહ લક્ષ્ય. એને જ્યારે હું સુખી છું કે દુઃખી છું એ દેહની પ્રતિતિથી બોલે છે કે આત્માની પ્રતિતિથી બોલે છે? તો જેને અનુભવમાં દેહ છે, જેના લક્ષમાં દેહ છે અને જેની પ્રતિતિમાં પણ દેહાભ્યાસ જ વર્તે છે, આ સાધના કરે તો શેની કરે? આની સાધના થાય છે નહી? લક્ષ્ય વિનાની સાધના શું થાય? બાણ છૂટે ખરા પણ લાગે ક્યાં? બાવણું દુખવા આવે મહેનત કરીને, પણ લક્ષ્યનો ભેદ ન થાય. કારણ કે લક્ષ્યની ખબર તો નથી કે પક્ષીની આંખ વિંધવી છે કે આખે આખું ઝાડ પાડવું છે, કરવું જ શું? સંકિત એ આ લક્ષ્ય કરાવે, લક્ષ્ય બંધાય છે. આત્માનો લક્ષ્ય થવો જોઈએ અને એટલા માટે એ લક્ષ્ય બંધાઈને જે પ્રારંભ થાય સાધનાનો, એ સાધનાનો પ્રારંભ પરમાર્થ લક્ષી સાધનાનો પ્રારંભ થયો. તો પ્રારંભ છે એ સંકિતથી અને એની પૂર્ણાહુતિ છે વિતરાગતાથી. ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એને જેટલા જેટલા પછી ચારિત્રના ઉદય થાય એનું પરિણામ શું આવે? વિતરાગતામાં આવે. વિતરાગ પદવાસ આ એની અવસ્થા, સાધનાની પરાકાષ્ઠા, ફલશ્રુતિ. આ સાધના પૂર્ણ થાય અને એ વિતરાગતા આવે એટલા પ્રમાણમાં એ કર્મ બંધથી છૂટે. સાધક જ્યારે પોતાના જીવન ઉપરનો વિચાર કરે ત્યારે એને એમ થાય કે કેટલા કર્મથી હું છૂટ્યો એનું એને સમાધાન મળે, એનું એને આનંદ મળે કે મારી સાધનાની ફલશ્રુતિ આ છે કે મારા કર્મબંધ હળવા થયા. કર્મબંધ હળવા થયા એ ખબર પડે કે ન પડે? તો ગાંધીજીએ આ પ્રશ્ન કર્યો હતો અને કૃપાળુદેવે એને જવાબ આપ્યો 530 ની અંદર કે ખબર પડે. કેમ ખબર પડે? મુસ્કેટાટ બાંધો હોય અને પછી થોડા પ્રયત્ન કરે તો બંધ ઢીલા પડે, તો એને ખબર પડે કે મારા બંધ ઢીલા પડ્યા છે. અને હવે ઢીલા બંધ જરા વધારે જો શરીરની હિલચાલ કરશે તો કદાચ છૂટી જશે, એમ પોતાને ખબર પડે. સાધક પોતાની સાધનાનું અવલોકન કરે, પરિણામોનું અવલોકન કરે કે મારા કશાયના પરિણામ હળવા થયા કે નહીં. પૂર્વે જે નિમિત્તો આવતા હતા ત્યારે મારામાં કશાયની જે ઉગ્રતા હતી, તીવ્રતા હતી, માઠાપણું હતું, એવું હવે રહેતું નથી. હું પાછો વળી શકું છું, હું રોકાઈ શકું છું. આ પોતે પોતાનું પરિણામોનું અવલોકન કરે તેનો મતલબ એ થયો કે એના બંધ હવે શિથિલ થવા માંડ્યા, એના બંધો હવે મંદ પ્રકારના થવા માંડ્યા. એને ખબર પડે તો ખબર પડે કે મારી સાધના સાચી દિશાની છે. કારણ કે સાચું સુખ કર્મથી મુક્ત થવામાં છે, બાકીની બધી ફિલોસોફી કરવાથી કંઈ વળે એમ નથી. જુદી જુદી તું ફિલોસોફી રોજ કર્યા કરે ને શું વર્થ? તને પોતાને એમ થવું જોઈએ કે ના, મારા નો કસાઈ ઘટે છે. વગર જોતો જોતો હાસ્ય કરે, કોઈની મસ્કરી કરે, ઠઠ્ઠા મસ્કરી કરે, વિના કારણ અનર્થ દંડ કીધા છે એને. આપણા પ્રતિક્રમણની અંદર અનર્થ દંડના પરિણામો કીધા છે અને શાસ્ત્રમાં તો ત્યાં સુધી છે કે ખરેખર અર્થપૂર્વકના દંડ કરતા આ જીવ અનર્થ દંડની વધારે કરે છે, ઉપાર્જન વધારે કરે છે. વગર જોતું જ્યાં પોતાને એક પૈસાનો એની અંદર હેતુ મતલબ સિદ્ધ થતો ન હોય તો પણ આવા આવા પ્રયત્નો અકારણ કરીને કર્મના બંધ તીવ્ર બાંધે છે. એટલે જ્ઞાનીઓ કહે કે ભાઈ, હસતા હસતા બાંધેલા કર્મો રોતા રોતા પણ છૂટશે નહીં. આ બધા અનર્થ દંડના પરિણામ છે. નો કસાઈથી બંધ કર, નો કસાઈ તો નહીં બંધ થાય ત્યાં સુધી કસાયોને તું રોકી નહીં શક. અને પછી કસાયોને ઉપર વિજય મેળવો તો યશો વિજયજી મહારાજે તો છાપ આપી દીધી, કસાય મુક્તિ કિલરે મુક્તિ. અરે તું કસાયથી મુક્ત થયો તો તું મુક્ત જ છો. તું કસાયથી મુક્ત થયો તો મુક્ત જ છો. પછીના બંધ કેવા છે તો સંજ્વલન બંધ જેવા છે, કે પાણીમાં દોરેલી રેખા કેટલીક ટકી શકશે, ક્ષણ વારની અંદર એ મીટી જવાની. એમ તારા વ્યવહારથી વર્તનથી ક્યારેક કોઈક એવો ભાગ પડ્યો બંધનો તો એ બંધ સ્થાયી રહી શકશે નહીં. શાસ્ત્રકારોએ તે લખ્યું છે કે 15 દિવસથી આવો બંધ વધુ ટકી ન શકે. પણ એ તો બધી વાત ઉત્કૃષ્ટ અવસ્થાની કીધી છે, બાકી તો બધો ક્ષણ બે ક્ષણનો મામલો હોય, જાજો ન હોય. એટલે જ 13મા ગુણસ્થાનકે રહેલા કેવડી હાલે ચાલે ખાય પીએ સુવે બેસે ઉઠે બોલે ચાલે, આ બધી જ ક્રિયાઓ એની ચાલતી હોય, પણ એનો બંધ કેવો હોય? સંજ્વલન, ઇરિયાપતિકી. ઇથી સંજ્વલનથી પછી આગળ વધી ગયા. ઇરિયાપથિકી એટલે એક ક્ષણે બંધ પડે, બીજા ક્ષણે ઉદયમાં આવે, ત્રીજા ક્ષણે એ વ્યય થઈને ચાલ્યો જાય. ક્રિયા છે એનું ફળ તો આવે, ફળ બેસે પણ ખરું, પણ આવું બધું ટકે નહીં. આવી વિતરાગતાની અવસ્થા છે. તો સાધક એ પોતે પોતાનું અવલોકન કરે જો પરિણામોનું, તો પોતાના પરિણામ પોતાથી પકડાયા વિના રહે નહીં. આજે એ નથી થતું એનું કારણ એ છે કે ઘણી મલિનતા છે ચિત્તમાં. ચિત્તની મલિનતા એટલી બધી છે, ચિત્તની વિશુદ્ધિ જો રાખીએ તો પોતે પોતાના અંદરના જે કંઈ પરિણામો છે એનું અવલોકન કરી શકે છે. આજે તો બહારના ય નથી થતા અવલોકન, તો આંતરિક અવલોકનની ક્યાં વાત કરવી? કોઈ પૂછે કે 5 વર્ષમાં તે આ ધંધા પાપના વધાર્યા, એ દેખાતું નથી એને કે મેં બધા સંસારમાં રહીને કામો તો બંધના જ કર્યા છે, એ નથી દેખાતું. પાપના ધંધા ચાલે છે, બંધના ચાલે છે. આ રખડવાના ધંધા છે, આ છૂટવાના નથી. એ જો સમજમાં ન આવતું હોય તો અંદરના બંધો તો ક્યાંથી પકડાય? ચિત્તની વિશુદ્ધિ વિના, પ્રભુની ભક્તિ વિના આવી વિશુદ્ધિ આવે નહીં. દેવગુરુની ભક્તિ હોય, શાસ્ત્રની ભક્તિ હોય તો નિર્દોષતાનો બીજ ફૂટે અને નિર્દોષ દ્રષ્ટિ આપણને અંતર્મુખ બનાવે. અંતર્મુખતાની અંદર આ બધી અવસ્થા આપણી પકડાય તો આ સમજાય કે વર્ધમાન સંકિત શબ્દ સમજાય, ટાળે મિથ્યાભાસ શબ્દ સમજાય, ઉદય થાય ચારિત્રનો, એટલે ચારિત્ર મોહ જે પૂર્વે છે એનો ઉદય થાય. હવે શું થાય? અત્યારે કઈ ન થાય, ઉદય થાય જ. જે પૂર્વે બાંધેલા છે એવા ચારિત્રનો ઉદય થાય, અને ઉદય થાય ત્યારે હજુ તો યથાખ્યાતમાં આવે કરે, ઉદય યથાખ્યાતનો ન થાય. એ યથાખ્યાત ચારિત્ર પોતે પ્રગટાવે. જી હા, એટલે એ સ્થિતિની અંદર આવે. આ સાધનાનો ક્રમ એટલો સૂક્ષ્મ, આમાં શું કરવાનું? માત્ર ભાવધારા છે, પોતાના પરિણામોનું અવલોકન કરવાની ભાવધારા છે અને એ વિશુદ્ધિ છે. ત્યારે સાધનો કઈ હોતા નથી. જે ભાવથી કર્મબંધ કર્યા છે વિભાવોથી, એની સામે પ્રતિપક્ષની અંદર જે વિશુદ્ધ ભાવધારા છે એ જ એના સાધન છે. તો સાધન રહિત સાધના આ પણ એક ક્રમ આવે છે. સાધન રહિત સાધના, એમાં સાધનમાં બંધાવવામાં કારણ પોતે હતો અને હવે છૂટવાનું કારણ પણ પોતે જ છે. એટલે શબ્દ પ્રયોગ વાપર્યો કે મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ તારા મનનો વ્યાપાર હતો અવળો, છૂટવાનું કારણ પણ તારા મનનો વેપાર છે સવળો. તો એ વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યા ભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. આ સાધનાની સમાપ્તિ, આ પૂર્ણાહુતિ. સંકેત પ્રાપ્ત કરવું અને સંકેત પ્રાપ્ત કરવા માટે તેને ક્ષેત્ર વિશુદ્ધિ, યથાર્થ બીજની પ્રાપ્તિ એટલે બોધ, સત્પુરુષનો, સદગુરુનો, જ્ઞાની પુરુષનો આ બોધ, અને પરમપદની પ્રાપ્તિ, એ એનો પુરુષાર્થ થયો. તો વિતરાગ પદની અંદર એનો વાસ થાય. આખી વાત આવે છે પણ એની ભૂમિકા આત્મસિદ્ધિમાં જે ત્રણ સંકેત કીધા એને સમજાઈ જવા જોઈએ. પેલું બોધ સંકેત, એને જિજ્ઞાસુ હોય તો જ આ બોધ સંકેત એને અંતર્મુખ કરે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે ને વર્તે. આ જિજ્ઞાસુપણું એ દશાથી આવે છે. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસુ. અને આ જ વાત મૂકી છે પણ 38મી ગાથામાં અને 39મી ગાથામાં કીધું કે દશાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ. જબરજસ્ત ગાથા છે. ગમે તેના અહંકારને છેદી નાખે, અભિમાનને દૂર કરે એવી ગાથા કૃપાળુદેવે મૂકી છે કે આ દશા નથી ત્યાં સુધી તારા કશાયની જો ઉપશમપણું નથી, તને ભવનો ખેદ નથી, તને માત્ર મોક્ષની અભિલાષા નથી, સંસારના સુખની અભિલાષા છે, તને જગતના જીવો પ્રત્યેનો દયાનો ભાવ નથી, મોક્ષ માર્ગ પામી નહીં શકે તો આ દશા એ પૂર્વ કારણ છે. પણ એવું છે, એક એક ગાથાનું બીજ સૂત્ર પકડાતું નથી. કેટલીક વાર તો જે ગાથાની પોઝિટિવ ગાથાની અંદર જે વાત મૂકી છે કે કસાઈની ઉપશાંતતા, એ બધું સાંભળવા મજા આવે અને કહીએ આપણે કે કસાઈની ઉપશાંતતા, મોક્ષનો અભિલાષ, બહુ નોખે. પણ 39મી એથી મહત્વની છે કે આવી દશા ન હોય ત્યાં સુધી તને મોક્ષ માર્ગ નહીં મળે. અનંત કાળ સુધી તું પ્રયત્ન કર્યા કરીશ, મોક્ષ માર્ગ પામે નહીં. આ જ્ઞાનીનું વાક્ય છે, સનાતન વાક્ય છે, આ શાશ્વત સત્ય છે. મટે ન અંતર રોગ, તારો રોગ મટશે નહીં. તારો રોગ તો છે કામ એક આત્માર્થનો, બીજો નહીં મન રોગ, છતાંય તારો રોગ મટશે નહીં. તારી આવી ઉત્કૃષ્ટ ભાવના છે કે મારો મોક્ષ સિવાય કાંઈ જોતું નથી, બસ હવે તો પરવાઈ રહ્યા, આ બધું બોલવાનું રહેશે, બરાબર છે. પણ જ્યાં સુધી આવી દશા નથી, તારે સંસારમાં કાંઈ કરવું નથી, હવે કાંઈ જોતું નથી, પણ કસાયો ઉપશમ થયા નથી, ઘરની અંદર રોજે રોજ કસાયુક્ત જ વ્યવહાર છે, રહેવા દે ભાઈ. આ તારી વાતને ને તારા વ્યવહારને કોઈ સંબંધ મેળ નથી. તું બોલ્યા કરે છે કે હું તો મુમુક્ષુ છું, બસ કામ એક આત્માર્થનું, બસ હવે આપણે તો કાંઈ જોતું નથી, હે પ્રભુ આ બધું પાછી લીલી વાડી રાખવી છે. દશા ને એવી જ્યાં સુધી, ઘણી વાર બહુ મહત્વ જ્ઞાનીની વાતમાં ઘણા રહસ્યો હોય છે. આપણે છેલ્લું પૂરું કરી લઈ આગળ.
આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ ઓછી થાય તેની દોડધામ ઓછી થાય, કારણ કે આત્માનો અનુભવ થયો છે. વાત એ કે જેટલી તેનામાં ક્ષમતા હોય, સામર્થ્ય હોય, શક્તિ હોય, તે વાપરી પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરે. એ સ્થિર થવાનો પુરુષાર્થ, તેનું નામ ધ્યાન. એ ધ્યાનમાં રહે. જૈન દર્શનને નીચોવો અને કોઈ એક શબ્દ આવે તો ધ્યાન શબ્દ આવશે. ત્યારે પૂછશો કે શું કરવું અમારે, તો કહે કે ધ્યાન કરો. સામાયિક ધ્યાન છે, પ્રતિક્રમણ અને દેવવંદન ધ્યાન છે, હાથમાં માળા લઈને ગણવી એ પણ ધ્યાન છે. આ બધી અલગ અલગ પ્રકારે ધ્યાનની પદ્ધતિઓ છે. જો ધ્યાનમાં ન રહી શકાય તો સ્વાધ્યાયમાં પુરુષાર્થ કરવો, કાં તો ધ્યાનમાં રહો અથવા તો સ્વાધ્યાયમાં રહો. ધ્યાનમાં ન ટકી શકે તો સ્વાધ્યાયમાં, અને સ્વાધ્યાયમાં ન રહી શકે તો પાછા ધ્યાનમાં. એમ આત્માની સ્થિરતા જેમ જેમ થતી જાય તેમ તેમ જથ્થાબંધ કર્મો તેના ખપતા જાય. તમને શું લાગે છે? કંઈક કરવાની વાત આવે એટલે તમે ઢીલા થઈ જાઓ છો, વગર કરીએ કંઈ જ મળતું નથી. છેલ્લી વાત, ભાગવતમાં સુખદેવજીએ એક અદ્ભુત વાત કરી છે. એક સરસવનો દાણો જેટલો ટાઈમ ગાયના શિંગડા પર રહે તેટલો ટાઈમ સાધકનું મન સ્થિર રહે તો ધન્યવાદ આપવા જેવા છે. જેટલા અંશમાં સ્વરૂપમાં સ્થિર થવાય છે તેટલા અંશે ધ્યાન થાય છે. જો ધ્યાનમાં ટકી ન શકાય તો સ્વાધ્યાય કરવો, સ્વાધ્યાય ફરી પછી ફરી ધ્યાન. આ બે વચ્ચે અદલા બદલી, પરંતુ ત્રીજી વાત નહીં. જેમ જેમ ધ્યાન વધે તેમ તેમ આત્માનું બળ વધે, અને જેમ જેમ બળ વધે તેમ તેમ સ્થિરતા વધે. આમ વૃત્તિ આત્મામાં સ્થિર થતી જાય. 48 મિનિટ અખંડપણે વૃત્તિ આત્મામાં સ્થિર રહે. જો રહે તો કેવળ જ્ઞાન થયા વગર રહે નહીં.
આમ એક બાજુ બળ વધારતો જાય, સ્વરૂપમાં ઠરતો જાય, સ્વરૂપમાં સ્થિર થાય. આ બાજુમાં કર્મોનો થઈ થતો જાય, વિભાવમાંથી સ્વભાવમાં આવતો જાય, સ્વભાવમાંથી આવ્યા પછી વિભાવમાં જવાનું ન રહે, અને આત્મામાં સ્થિરતા થાય. એને જ્ઞાની પુરુષોએ યથાખ્યાત ચારિત્ર ચારિત્ર સ્થાયી ભાવનું કહ્યું છે. તેના પરિણામે એ વિતરાગ દશા પ્રાપ્ત કરે. આ 112મી ગાથા અહીં સુધી પહોંચાડે છે. સમ્યક દર્શનથી પ્રારંભ થાય અને વિતરાક અવસ્થામાં તેની સમાપ્તિ થાય. વિતરાક બન્યા સિવાય ચંપીને બેસવું નથી તેનો એવો નિર્ણય સમ્યક દ્રષ્ટિએ કરી લીધો છે. આ સમ્યક દ્રષ્ટિને પરિપૂર્ણતા જોઈએ છે. સમ્યક દ્રષ્ટિ ઓછામાં રાજી નથી, સંપૂર્ણપણે કર્મનો સહિત થાય ત્યારે પરિપૂર્ણતા પ્રગટે. ફરીથી યાદ કરીએ કે 48 મિનિટ સતત આત્મામાં સ્થિર રહે તો તે યથાખ્યાત ચારિત્ર કહે છે. બધા ઘાતી કર્મોનો સહિત થાય છે. આગળ 113મી ગાથામાં કેવળ જ્ઞાનની ગંભીર ચર્ચા થશે. ઘણા લોકો કહે છે કે કેવળ જ્ઞાન હોઈ શકે નહીં, કોઈ કહે છે કેવળ જ્ઞાન આવું હોય. અજ્ઞાનીની વ્યાખ્યા સાચી ન હોય. કેવળ જ્ઞાનનું એક વિશેષ સ્વરૂપ 113મી ગાથામાં પરમપરદ્વે પ્રગટ કરવાના છે. એટલા માટે 113મી ગાથા પર અદ્ભુત છે.
બસ અહીંયા છેલ્લું આપણે 112મી ગાથાનું સમાપન સૂત્ર લઈએ. એ કહે છે, આત્માનો અનુભવ જો થાય, સાચું સંકેત, પરમાર સંકેત, તો બાહ્ય પ્રવૃત્તિ ઓછી થાય, આરંભ સમારંભની પ્રવૃત્તિ ઓછી થાય, સંસારના સંગ પ્રસંગની અંદર એની રસ રુચિ ઓછી થાય, અને એને જેમ બને તેમ આત્મબળ વધતું જાય. અને બીજું એ કે એનું જેટલી જેટલી પછી ક્ષમતા સામર્થ્ય ઉત્પન્ન થાય એ વાપરીને પોતે પોતામાં સ્થિર રહે. આવું વૃત્તિઓને વાળીને અંદરમાં સ્થિર કરવાનો પુરુષાર્થ એનું નામ ધ્યાન. ધ્યાન કોને કહે છે? ઉઠતી વૃત્તિઓને અંદરમાં વાળવી તે. અને બે જ પ્રકારનો ક્રમ આપ્યો છે, ધ્યાન અને સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં રહે, ધ્યાનમાં ચાલ્યો જાય. ધ્યાનમાંથી કદાચ કોઈ ચલિતપણું આવે તો ફરીથી સ્વાધ્યાયમાં જોડાય. અદલા બદલી થાય. ત્રીજી વાતને અહીંયા કોઈ સ્થાન આપ્યું નથી. જેમ જેમ ધ્યાન વધે તેમ આત્માનું બળ વધે, અને જેમ જેમ આત્માનું બળ વધે તેમ સ્થિરતાનું બળ વધે. આમ વૃત્તિ આત્મામાં સ્થિર થતી જાય. આ પ્રયોગ છે ધ્યાન અને સ્વાધ્યાય. ધ્યાન અને સ્વાધ્યાય આપણે પછખાણના કોઠા પાઠ વગેરે બધા જોયા ન હોય બરોબર, પણ પોરસી સાડ પોરસી આ બધા પછખાણમાં આવે. પછી સ્વાધ્યાય પોરસી અને ધ્યાન પોરસી. પોરસી એટલે 48 મિનિટનું ધ્યાન કરે, એ સ્વાધ્યાય જો 48 મિનિટનો ચાલે તો એ ધ્યાનમાં વયો જાય. એ પ્રકારની સાધુના ક્રમમાં આ બધી વસ્તુ આવે છે સાધુની દિનચર્યામાં. તો અહીંયા કહે છે કે 48 મિનિટ જો એની વૃત્તિ આત્મામાં સ્થિર રહે તો કેવળ જ્ઞાન થયા વિના રહે. અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનનો સમય કેટલો? તો કે અંતર્મુહૂર્ત. એટલે જ આઠમા ગુણસ્થાનકમાં અપૂર્વકરણ, જો અપૂર્વકરણ શરૂ કરે અને એની અંદર એની ઢીલાશ ન હોય ને સાતત્ય હોય તો એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 2 મિનિટની 2 અંતર્મુહૂર્તની અંદર 2 ઘડીમાં કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ થાય. આવી રીતે કહે છે કે જેમ સ્વભાવમાં આવ્યા પછી વિભાવમાં જવાનું ન બને એવી સ્થિતિ આત્મામાં થાય, એવી સ્થિરતા આત્મામાં થાય, એનું નામ યથાખ્યાત ચારિત્ર. આક્ષાયિક ભાવનું છે એટલે એ પરિણામ એનું પછી સ્થિર છે. આખી સાધનાનું સૂત્ર જો જોઈએ ને તો એક જ શબ્દ, સ્થિરતા. સ્વરૂપમાં સ્થિરતા, સ્વભાવમાં સ્થિરતા, આત્મામાં સ્થિરતા. જો સ્થિરતા ન આવે અને ચિત્તની ચંચળતા છે, મનની ચંચળતા છે, મન એ ચિત્તના બધા જુદા જુદા સ્વરૂપ છે, જુદા જુદા સ્ટેજ છે. મન સૌથી નીચેની કક્ષા છે, ચિત્ત ઉપરની કક્ષા છે. આનંદ ગંજીએ કહ્યું કે મન સાધ્યું તેણે સગડું સાધ્યું. એકવાર જો મન સ્વરૂપ ગયું, મનનો વ્યાપાર ગયો, વાત પૂરી થઈ. આવીએ બહુસમ દેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આ મન સ્વરૂપને કાઢવા માટે સ્વભાવમાં સ્થિર થવું પડે, થઈએ. અહીંયા કહ્યું છે કે એ સિવાય સાધકને હવે જંપ નથી. એ કર્મનો ક્ષય અને પરિપૂર્ણતા આ સ્થિરતામાં થાય છે, અને આવી સ્થિરતા જો દીર્ઘ સમય રહે તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. એ વાત 112મી ગાથામાં મૂકી છે. 113મી ગાથામાં એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ કયા પ્રકારનું છે એની વાત હવે કૃપાળુદેવની ગાથામાં આવશે અને મુનિશ્રીના પ્રવચનમાં આવશે, વિવેચનમાં. અહીંયા વાત પૂરી કરીએ છીએ આપણે. આજે આપણા સ્વાધ્યાય વર્તુળના મહેમાનમાં એક પ્રકાશભાઈ શાહ મુંબઈથી આવ્યા છે. આ લોકો બધા નિયમિત બધા રોજ ઓફિસની અંદર ધંધાનો શરૂ કરતા પહેલા 1 કલાક સ્વાધ્યાય કરવાનો, પછી ધંધો. ત્યાં સુધી બધા ટેલિફોન બધું બંધ હોય. ઘટકો પરનું બધું ગ્રુપ છે, બહુ મજાનું છે. એમ આપણે અહીંયા અનુમોદના કરીએ છીએ.